સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 113, પ્રસારણ તારીખ 26 માર્ચ 2009. શ્રોતા મિત્રો, હવે આ પ્રાયોજિત કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળશો, જેના પ્રાયોજક છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર અમદાવાદ અને સજ્જતા સંઘ અમદાવાદ.
બુનીએ પહેલો આ પરસોત્તમ ભાઈના એટલે કે પશા ભાઈના નમસ્તે.
શું વાત છે પશા ભાઈ, આજ તો તમે ખુશ પણ એટલા છો અને ઉત્સાહમાં પણ.
એવો મુખ્ય બે કારણ છે. પહેલું તો આજ તમારા ભાભી આયા નહીં, અને બીજું હું વચ્ચે રસ્તામાં પેલા પશુ નિષ્ણાત જગદીશભાઈ ને અને ડાક્ટર રાકેશભાઈ ને મળીને આવ્યો છું. પૂરા 2 કલાક ઈઓની હંગાત પશુપાલન ની ચર્ચા કરીને આવ્યો છું. બોલો, હું પૂરો નિષ્ણાત બની ગયો છું.
એ તો બહુ સારું કર્યું. મારે આમે આજે શ્રોતા ખેડૂત મિત્રોએ પૂછેલા પશુપાલન ને લગતા પ્રશ્નો ની ચર્ચા કરવાની છે.
વાહ,
અને એમાં તમે આ બધી વિગતો લઈને આવ્યા એટલે મારું કામ સહેલું થઈ જશે.
ઉમાબુન, આ DSC અને સજ્જતા સંઘ તો નેનામાં નેના ખેડૂતોને શું કહે છે ખબર છે? કે તમે જાતે પગભર થાવ. દુનિયામાં કોઈનો હોશિયારા ના રહો, અને જે કઈ અમુજણ હોય ને એનો જાતે જ ઉપાય શોધી કાઢો.
બહુ સાચી વાત છે પશાભાઈ. અને એ જ રીતે ખેતીની સાથે સાથે જો વૈજ્ઞાનિક અભિગમથી પશુપાલનનો વ્યવસાય કરીએ તો એ પૂરક વ્યવસાય નહીં પણ ખેતીની જેટલી જ બારે માસ એક ધારી કમાણી આપતો વ્યવસાય બને છે.
જગદીશભાઈએ મને એ જ કહ્યું હતું. બોલો, એ કે જે રીતે આપણે ઘરના કોઈ આમ સભ્યની આમ પ્રેમથી કાળજી લઈએ છીએ ને, એ જ રીતે પશુની કાળજી લેવી જોઈએ, અને તો કદી નિરાશ નહીં કરે.
પશાભાઈ, ઘણા બધા મિત્રોએ ખાસ કરીને પશુપાલન કરતા બહેનોએ પશુ તંદુરસ્ત રહે અને એક ધારું દૂધ આપતું રહે એ માટે શું કરવું જોઈએ એ પૂછાવ્યું છે.
હા, તો એમાં શું, લો આજો એ કેટલા બધા
કાગળિયા
જોવે. આટલો તો એ છાપેલો ચોપાનિયા હા, અને હંગાતામ ભાર દઈને ડાયરી માં લખ્યું છે. બોલો, વાંચું?
હા હા, વાંચવાનું જોઈએ ને, વાંચો.
પહેલું ધ્યાન રાખવાનું પશુ વ્યાયા પછી મા અને બચ્ચાની તબિયતનું. ખરાટું પીવડાવી દેવાનું બચ્ચાને, અને વિયાયેલી ગાય હોય, ભેંસ હોય, બકરી હોય કે ઘોડી અથવા ઊંટડી હોય, એના પેટમાં જે કચરો ના રહી જાય એ માટે બને ત્યાં સુધી આયુર્વેદિક ઓહડીઓથી બનાયેલી દવા ચાલવાની, અને પશુને ખુલ્લી હવા મળે એ માટે ગમાણ રાખવાની ચોખ્ખી ચણા,
મચ્છર માખી ના આવે એ માટે જરૂર પડે તો ચારી તરફ ઝીણી ચાળી વાળી દિવાલો રાખવાની, અને ઉપર છતમાં જો જસતના કે સિમેન્ટના પતરા હોય એના પર સૂકું ઘાસ કે ઘઉંનું કુંવળ અથવા ડાંગરનું પરાળ કે પછી જુવાર બાજરીના સૂકા રાડા પાથરીને એના પર કંતાન પાથરી દેવાનું, એટલે શેડમાં ઠંડક રહેશે અને પશુને એટલી અકળામણ ઓછી થાય.
એ તો ખરું જ, પણ યોએ એક આઈડિયો એવો જબ્બર બતાવ્યો કે વાત ના પૂછો. એ શું કે ખબર છે? મને કે નેનો બચ્ચો ને જીભમાં હજી હવાદ ફીટ ના થયો હોય ત્યાં સુધી બચ્ચું જન્મ્યા પછી 10મા દાડાથી દરરોજ લીમડાનો કૂણો પાનોની લુગદી બનાવી અને ચકાડવાની, અને પછી જ દૂધ ધાબા છૂટ ઉમેરવાનું. બચ્ચાના પેટમાં હે ચરમિયા થશે જ ના ને.
એ બહુ સાચી વાત છે હો. અને જો એવું ના કરી શકીએ કદાચ તો બચ્ચું 10 દિવસનું થાય કે તરત જ કૃમિનાશક દવાનો પહેલો ડોઝ આપી દેવો જોઈએ, અને પછી 3 મહિને બીજા બધા પશુની સાથે જ કૃમિનાશક દવા અચૂક આપતા રહેવું જોઈએ.
સાચી વાત. એવું પેલી રસીઓનું છે. બોલો, કહેવાય કે અંગ્રેજી જાન્યુઆરી મહિનાથી લઈ અને જૂન મહિના સુધીમાં કઈ દવા ચાણે આલવાની એનો એક આઈડિયો બતાવ્યો. બોલો,
કેવી રીતે?
ઢોરોને પહેલું શું હોય તો કમો. બરાબર
બરાબર.
હવે પહેલા 2 મહિનામાં
એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં,
બસ એ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં રસી પણ મૂઢાના રોગની એટલે કે ખરવા મોવાની રસી આલવાની, અને પછી આવે
વાહ, એટલે કે ગળસૂંઢાનો રોગ ખરું.
બસ, અને ત્રીજા મહિનામાં એટલે કે આ મહિનામાં એક એક પશુને ગળસૂંઢો ના થાય એની રસી અલાઈ દેવાની.
બરાબર. પછી
પછી હવે પેટ, એટલે કે આખું શરીર, એટલે કે વર્ષના વચલા ભાગમાં બે મહિનામાં નવા જન્મેલા બધો બચ્ચોને ભૂલ્યા વન્યા જિંદગીમાં એક વાર આલવી પડતી પેલી બળિયાની રસી અલાઈ દેવાની.
હા, પેલા આપણે પણ નાના હતા ત્યારે જ આપણને એક વાર શીતળાની રસી મા બાપ અપાવતા હતા.
બસ બસ બસ, શ્રદ્ધા લેવું જ. ઢોરોને પણ જન્મ્યાના પહેલા વર્ષે મે મહિનામાં બળિયાની રસી અલાઈ દેવાની.
અને હવે બાકી રહ્યો જૂન મહિનો.
હા, એ જૂન મહિનામાં પશુને પાછળના થાપે પહેલો દેખાતો પેલો મુઓ કાળમુખો કાળિયો તાવ ના આવે એટલે રસી અલાઈ દઈએ ને, એટલે ના પશુ બીમાર પડે કે ના આપણને રડવાના દાડા આવે.
વાહ, એકદમ ચોક્કસ માહિતી લેતા આવ્યા છો. હા પાછા ભાઈ, પણ ઉનાળામાં ખોરાકનું એટલું જ ધ્યાન રાખવું જોઈએ. હા,
એ મેં લખ્યું ખરું પણ બરાબર મને સમજાયું ના. બોલો
કેમ?
કશુંક લીલા ચારા ના અથાણા ની કઈક વાત કરતા
પાછા ભાઈ. જેમ આપણે કાચી કેરીનું, ગુંદાનું કે કેરડાનું અથાણું બનાવીને પછી ખાઈએ છીએ, એમ પશુઓના લીલા ચારાને એક હવા ચુસ્ત સિમેન્ટના પ્લાસ્ટર વાળા ખાડામાં યુરિયા વાળું પાણી છાંટીને ઉપરથી ખૂબ દબાણ આપીને સાચવી રખાય છે અને એને અંગ્રેજીમાં સાયલેજ કહે છે. ઉનાળામાં જયારે લીલો ચારો ના મળે ને ત્યારે આ સાયલેજ થોડો થોડો ખાવા આપીએ તો પશુના શરીરમાં પાણીની ખેંચ પડતી નથી અને દૂધનું પ્રમાણ એટલું જ જળવાઈ રહે છે. સમજ્યા?
સમજી જો. ઈમોતાણ મને યુએ બે વાર ભાર દઈને કહ્યું કે આ વાત ખાસ યાદ રાખજો અને ભૂલશો ના.
પાછા ભાઈ, દૂધાળા જાનવરને દરરોજનો 30-40 કિલો લીલો ચારો, 3-4 કિલો સૂકો ચારો અને 4-5 કિલો ખાંડદાણ આપવું જ પડે.
એમ તો એમણે છે ને દૂધના પ્રમાણમાં પાણીનું કશું કોષ્ટક કહેલું પણ મેં ના લખ્યું. બોલો, એટલે ભૂલી જ.
એ કોષ્ટક છે દૂધ કરતા 3 ગણા પાણીનું. સમજ્યા?
સમજો, એટલે કે 5 લિટર દૂધ આલતું હોય તો ઓછામાં ઓછું 15 લિટર પાણી તો એને જોવે 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 જોવે.
શિયાળામાં 2-3 વખત અને ઉનાળામાં 4-5 વખત ઢોરને ઈચ્છા થાય ત્યારે પાણી પીવા મળી શકે એ રીતે ગમાણની નજીકમાં જ ચોખ્ખા પાણીની કુંડી ભરી રાખવી જોઈએ.
અને પેલા કેલ્શિયમની કશીક વાત હતી, એ કહો કે સમજાવો.
પછી ભાઈ, દૂધાળુ પશુ 1 લિટર દૂધ આપે એટલે લીટર દીઠ 5 ગ્રામ કેલ્શિયમ એના શરીરમાંથી ઓછું થાય એટલે એની પૂર્તિ કરવા આપણે દૂધાળા પશુને નિયમિત કેલ્શિયમ આપવું જોઈએ.
અલ્યા ભાઈ, ખાય તો બધું આલી હે પણ ઉનાળામાં તો ગરમી પડે, મોકડા માથા ફાટી જાય એવી. આ બાપડા પશુની ભૂખ જ મરી જાય એટલે ગમે તે નોખીએ ચારો ખાય જ ના. અને આવું જુઓ એટલે તમાર ભાભી જેવી છે એટલી એ બુનો ને પોતાને રડવું આવવા માંડે. એટલે જેવા હોજે ઘેર જઈએ એટલે પહેલું એ જ શરૂ થઈ જાય, હાય હાય મારી ગભરીએ તો આજે કશું ખાધું નહીં. બાપડો બોલ જીવ, આવા બોલ જીવ એને શું થતું હશે? તમે કોઈકને પૂછી જુઓ ઓને શું થતું હશે.
પછા ભાઈ, ઉનાળામાં એવું થાય પણ ખરું, પણ એ માટે ઢોરની ખાવાની રૂચિ વધે, એને ખોરાક બરાબર પચે અને ગરમીમાં પણ દૂધ ના ઘટે એ માટે હવે તો આયુર્વેદિક ચાટણ પણ મળે છે.
હા 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 હા, અલ્યા યાદ આવ્યું, જગદીશભાઈએ માથું ધોવાના શેમ્પુ જેવો જ કશોક પડી કો પાઉચ બતાવ્યા ખરા. હા,
એ એક પાઉચ ખોલીને એમાંનું ચાટણ આપણા હાથમાં લઈને ચટાડી દેવાનું. પશુની ખાવાની રૂચિ વધશે એટલે આપોઆપ બીજો બધો ખોરાક ખાવા મળશે
અને ભાઈ એ દૂધ આપવા મળશે ધડધડાટ. યા દેગડો દેગડો ભરે જ જાઓ અને તમે દોતા થાકો પણ દૂધ ઓછું ના થાય. સાચું,
પણ જયારે દૂધ દોઈએ ત્યારે આંગળીઓ અને હથેળીથી જ આંચળ દબાવીને દૂધ દોવું જોઈએ. તમને ખબર છે અંગૂઠો વાળીને મુઠ્ઠીથી દોવાથી આંચળ વચ્ચેથી પાતળા કાચની બોટલના આકારના થઈ જાય છે અને કેટલીક વાર પશુને મેસ્ટાઇસિસ નામનો રોગ પણ થાય છે જેનાથી આંચળ સુકાઈ જાય.
અલ્યા પણ ભાઈ, એવું થવા શા માટે દઈએ? પણ પશુ બાપડું બારે માસ થોડું દૂધ આલ્યા કરે.
ના, એ માટે એવું કરવાનું કે વિયાણ પછી 2 મહિના થાય એટલે તરત જ એને ગરમીમાં આવે એવી ઔષધિઓ આપવાનું શરૂ કરી દેવાનું.
સાચું.
અને ગરમીમાં આવે કે તરત જ સારી ઓલાદના નરથી ફેરવી જ દેવાનું. એટલે વર્ષમાં 305 દિવસ પશુના વેતરના અને 60-80 દિવસ વસુકેલા રહે અને આપણને દૂધનું વધારેમાં વધારે ઉત્પાદન મળે.
પણ ઉમાબુન, ગાય હોય તો ઈયોના વાછડા બળદ તરીકે કોમ આવવાના છે ને?
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામ બિયોકના,
એ મને ખબર છે, ચામુંડા શ્રોતા મંડળના બાબુભાઈ પોપટજી ઠાકોર.
બસ એ જ. એમણે સારા બળદના લક્ષણો વિશે પૂછ્યું છે. બોલો, તમને ખબર છે?
ના ચેમ હોય? અરે હું જગદીશભાઈ ને પૂછતો જ આવેલો છું. ડાક્ટર રાકેશભાઈ હતા, મને કે જુઓ પશાભાઈ, ચિયોના મા બાપ ઊંચા અને ઉતાવળો, ચામડી ચળકતી અને કરચલીઓ વિનાની, ઓંખો સફેદ અને સ્વભાવ શાંત અને બોંધો મજબૂત, લગભગ 500 કિલોનો હોય એ બળદ સૌથી શ્રેષ્ઠ કહેવાય.
વાહ, તમે તો ગાગરમાં સાગર ભરી દીધો. પશાભાઈ, તમારી જેવા આપણા કેટલાય નિયમિત શ્રોતા મિત્રોને આ વિગતો જાણવી હતી. એમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ગામ ગોખરવાળાના,
બોલો હસમુખભાઈ ખોંડલા,
હા એ જ, પછી બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામ કોળાવાના
માજીભાઈ પટોલ, બોલો યોને જાણું.
એ જ એમણે જરા જુદો પ્રશ્ન પૂછ્યો છે. એમણે પૂછ્યું છે કે પશુઓને ઈતરડી અને જૂના ત્રાસથી બચાવવા શું કરવું જોઈએ?
મરવાલા માવજીભાઈ, જાણે આપ પરેશભાઈને કે શંકરભાઈ કહેજો એટલે જગદીશભાઈનો નંબર આલશી. આ જીઓએ મને એ જ કહેલું કે ગમાણમાં અને પશુના શરીર પર એક બાલટી પાણીમાં 5 મિલીલીટર, જેટલી
5 મિલીલીટર,
હા પેલી બુટોકેશ દવા મિલાય ને,
બુટોક્સ છે ને,
બુટોક્સ એ દવા જેમ આપણે ઘરમાં લાદી ઉપર પોતું નહીં કરતા, બસ એ જ રીતે કપડું ભેનું કરી અને પશુના શરીરે પોતું ફેરવી દેવાનું અને બધી તરડીઓ સાફ. બાકી બચેલું પાણી ગમણમાં નેચે રેડી દેવાનું એટલે જમીન ઉપર એ ઈતરડીઓ સાફ અને પશુને એવી શાંતિ થઈ જાય કે ના પૂછો વાત મારા ભાઈ.
પણ હવે આપણે શાંત થવું પડશે પશાભાઈ.
એમ એટલે હું જાણું છું, સાચું. એટલે ભાઈ આ હાથ ને 35 તો થવાય છે એટલે તમે કહો છો, પણ આજે શું થયું કે મને તો મોડ મોડ બોલવાનો મોકો મળ્યો કે?
તો એમાં શું, આજનો ઇનામી સવાલ તમે જ પૂછી લો.
તો હેડો કહી દો કે હાલ માર્ચ મહિનામાં પશુને દર વર્ષે કઈ રસી આલવી જોવે?
હા મિત્રો, સવાલ બરાબર સાંભળો ને. માર્ચ મહિનામાં પશુઓને કયા રોગની પ્રતિકારક રસી આપવી જોઈએ?
અલે અમાર વાલીડા હો, ધ્યાનથી જો હોબળ્યું હોય ને તો જોડી દો 0 27 17 235 995 અને પરેશભાઈ ને નોંધાવી દો જવાબ, એટલે કે આ પહેલા 107મી કડીનો સાચો જવાબ આલનારામાંથી 2 ઇનામ જીતનારાની જેમ તમારું નામ પણ ડ્રોમાં આવી જાય.
હા, એ નામો પણ હું લેતી જ આવી છું. એમ કરીએ 151 રૂપિયાના વિજેતાનું નામ હું જાહેર કરું અને પહેલા ઇનામના વિજેતાનું નામ તમે બોલજો.
બોલો બીજું ઇનામ કોને મળ્યું છે કો?
હા, એ મિત્ર છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગામ ગુંદરીના ગિરીશભાઈ.
અને 251 રૂપિયાની ઇનામ જીતી જાય છે જિલ્લો જામનગર, તાલુકો ધ્રોળ અને ગામ હામા પરના પ્રકાશભાઈ જીવાભાઈ.
મિત્રો, તમને બંનેને ખૂબ 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 અભિનંદન. બાકીના મિત્રોનો પણ આટલો ઉત્સાહ બતાવવા બદલ ખૂબ ખૂબ આભાર. ફોન ઉપરાંત પત્ર દ્વારા પણ જવાબ આપવા કે બીજી કોઈ ખેતી વિષયક સલાહ માટે સંપર્ક ચોક્કસ કરજો.
સરનામું તો શેલુન સર છે, લાવ ખેતી માં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, DSC અને સજ્જતા સંઘ તો એટલું જ ઈચ્છે છે કે ગામડા સમૃદ્ધ થાય, ખેતી અને પશુપાલન પોષણક્ષમ બને.
અને એટલે તો યુરોપિયન યુનિયન ના પેલા
સ્કેલ કાર્યક્રમ અંતર્ગત,
હા બસ એ પ્રોગ્રામ હેઠળ આગા ખાન ફાઉન્ડેશન ની સહાયથી દર ગુરુવાર આપણી આ બેઠક યોજાય છે,
જેના પ્રાયોજક છે DSC અને સજ્જતા સંઘ.
ટૂંકમાં ભાઈ સંબંધ જાળવી રાખવાનો અને કશી તકલીફ હોય તો જે પૂછવું હોય ને એ પૂછી લેવાનું.
બસ એટલી જ ભલામણ સાથે આજે કહી દઈએ નમસ્તે.
Let's go.